Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
ગુજરાતી ઉત્સવના શનિવારના કાર્યક્રમમાં આપ દરેકનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત. ફરીથી શોભા જોશી તરફથી અને કાર્યક્રમની શરૂઆતમાં મેં આપને કહ્યું હતું કે આજે એક એવા સિતારા સાથે વાત કરવી છે કે જેમણે સૂર અને સંગીતના નવી ઉપમાઓ એમણે રજૂ કરી છે તથા સંગીતના આકાશમાં તેઓ ઝળકતા તારલા બની ગયા છે. આપણે તેમનો પરિચય પામીએ તે પહેલા કંઈક આ પણ સાંભળી લઈએ.
તૂને કોણ તપસ્યા કી.
ધ્યાનથી સાંભળજો, આ અવાજ આપણને હવે વારંવાર સંભળાતો રહેશે.
તરણ વે સોતે રાધાને લઈ બેઠી બાધા. હવે મોરલીઓ બંધ કર માધા. કીએ છે એમ રંગબીની રાધા. એ જ રંગબીની રાધાને લઈ બેઠી બાધા. મોરલીઓ બંધ કર માધા. કીએ છે એમ રંગબીની રાધા. જેમ રંગ બી મીરા દા. અલ મોરલીઓ બંધ કર માધા. જેમ રંગ બી મીરા દા. એ જ રંગ બી ની રાધા ને લઈ બેઠી બાધા. મોરલીઓ બંધ કર માધા. જેમ રંગ બી મીરા દા. અલ મોરલીઓ બંધ કર માધા. જેમ રંગ બી મીરા દા.
આવા ગીતોની જ્યારે રમઝટ થતી હોય અને જ્યારે એ ગીતો વાગતા હોય ત્યારે આપણા પોતાના પગમાં પણ થરકાટ આવી જાય, જેમના સૂરમાં એક તાજગી છે અને તે સાથે એક એવું આકર્ષણ છે કે જે દરેકને આ કલાકાર તરફ આકર્ષે છે. જે રીતે આકાશમાં સૂર્ય ચમકે છે તે રીતે સંગીતના આકાશમાં આ આદિત્ય ચમકી રહ્યા છે. ચાલો આપણે મળીએ એક એવા કલાકારને જેમણે આપણે સૌ આદિત્ય ગઢવી તરીકે ઓળખીએ છીએ. સંગીતની દુનિયામાં બહુ જ નાની ઉંમરે કદમ મૂકી અને તેમણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે ખરેખર અવર્ણનીય છે. ગુજરાતી પરંપરા, સંગીત અને તે સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરી એમને જન સુધી પહોંચાડવાની એમની એક જે કહી શકાય કે જવાબદારી એમણે ઉપાડી છે. લોક સુધી ગુજરાતી ભાષા અને સંગીતને પહોંચાડવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યા છે. ચાલો આપણે તેમને સહર્ષ આવકારીએ. આદિત્ય ગઢવીને નમસ્તે. આદિત્યભાઈ
નમસ્તે. નમસ્તે,
કેમ છો આપ?
બસ એકદમ એકદમ આનંદમાં છું. અત્યારે અહીંયા તો ખૂબ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
જી,
બમણો આનંદ છે.
જી જી, બિલકુલ. અને અહીંયા અમારા યુકેમાં લેસ્ટરમાં પણ આજે કંઈક એવા જ હાલચાલ છે. સૂર્ય આદિત્ય અને મેઘરાજા બંને આજે સંતાકુકડી રમે છે. જી, તો સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર આદિત્યજી કે આપ અમારા સ્ટુડિયોમાં આજે અમારી સાથે જોડાયા છો. ભારતથી આપની સંગીત યાત્રા વિશે ઘણી બધી વાતો કરવી છે. બહુ જ નાની ઉંમરમાં સંગીત ક્ષેત્રમાં આવવું અને આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કંઈ નાની સૂની વાત નથી. તો સૌથી પહેલા યુકે અને વિશ્વભરના જે ગુજરાતીઓ આપણને અત્યારે ઓનલાઈન સાંભળી રહ્યા છે તેમના તરફથી અમે આપને હાર્દિક અભિનંદન પાઠવીએ. જી આદિત્યજી, નામ તો સૂર્ય છે જ આપનું અને સંગીત પણ આપ એટલું સુંદર રીતે આપનું પ્રકાશિત કરી રહ્યા છો, તો આપને ઘણા બધા સવાલો પૂછવાનું મન થાય. દેવી પુત્રને તો માતાજીના આશીર્વાદો હોય જ, પણ આશીર્વાદોની સાથે જો તાલીમ ભળી જાય તો સોનામાં સુગંધ ભળે, તો તાલીમ ક્યાંથી આપે મેળવી સંગીતની?
મેં મૂળ તો મારી 5-7 પેઢીઓ અમે ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય અને લોકસંગીતની સેવા કરતા આવ્યા છીએ, આ ક્ષેત્રની અંદર છીએ, એટલે લોકસંગીત લોક સાહિત્ય કે ચારણી સાહિત્યની તો મેં ક્યાંય તાલીમ નથી લીધી. મારા ઘરમાં જે માહોલ હતો એટલે મારા પિતાજી મારા દાદા આ બધા પાસેથી હું સાવ નાની ઉંમરથી સાંભળતો અને શીખતો, પણ શાસ્ત્રીય સંગીત મને એવું થયું કે આ જે આપણી પરંપરા છે એટલે શાસ્ત્રીય સંગીત હું શીખું તો મને વધારે બેનિફિટ થશે. એટલે અમદાવાદની અંદર સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક ચાલે છે, 35 વર્ષથી નંદન મહેતા સાહેબે એની શરૂઆત કરેલી, અને શાસ્ત્રીય સંગીત મેં ત્યાં ઉસ્તાદ શૌકત ખાન સાહેબ પાસે શીખવાનું ચાલુ કર્યું, અને એ પછી હું ત્યાં 3 વર્ષ શીખ્યા પછી મેં વિચાર કર્યો કે મારે થોડું આગળ ભણવું છે, એટલે KM મ્યુઝિક કોન્ઝર્વેટરી ચેન્નઈ, એ આ રેવન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, મ્યુઝિક કોલેજ છે, ત્યાં આગળ મેં 4 વર્ષ અભ્યાસ કર્યો, જેની અંદર મેં ફાઉન્ડેશન કોર્સ અને સાથે સાથે હિન્દુસ્તાની ક્લાસિકલની અંદર પ્રેપરેટરી કોર્સ કર્યો છે, એ હું ત્યાં ભણ્યો છું.
તો એ આર રહેમાન જેવા જે સંગીત દિગ્ગજો છે એમની પાસેથી તાલીમ લેવી, તો શું તેઓ પોતે આપને વર્ગમાં ભણાવતા હતા કે કઈ રીતે માહોલ હતો?
ના ના, રહેમાન સાહેબ પોતે તો ભણાવતા નથી ત્યાં, એ વિઝિટ કરે નોર્મલી કેમની અંદર, એ સ્ટુડન્ટ જ્યાં શીખતા હોય ત્યાં ઘણી વખત આવે, એ લોકો સાથે ઇન્ટરેક્ટ કરે, ઘણી વખત સડન એ આવીને કઈક એપ્લે થતું હોય તો ત્યાં એમની સાથે જોડાય, આ એવી ઘટનાઓ થાય, એટલે એવી રીતના શીખવાનું ઘણું મળ્યું. એ સિવાય હું આઈ વોઝ પાર્ટ ઓફ ધ સુફી ઓન્સેમ્બલ, એટલે એમનું જે સુફી ઓન્સેમ્બલ છે એનો ભાગ હતો, એટલે મને એમાં રેમન્સન સાથે શોધ કરવાનો બહુ મોકો મળ્યો, મુંબઈથી લઈને અમેરિકાની અંદર યુનાઇટેડ નેશન્સમાં પરફોર્મ કરવાથી દિલ્હી, ચેન્નઈ, મુંબઈ બધી જગ્યાએ અમે સાથે પરફોર્મ કર્યું, એટલે એ શોઝના રિહર્સલ્સમાં અને શોઝ વખતે અમને ઘણું બધું શીખવા મળ્યું રહેમાન સાહેબ પાસેથી, કે કઈ રીતના એક આવડા મોટા આર્ટિસ્ટ હોવા છતાં કેટલું ડાઉન ટુ અર્થ રહે, કેટલું સરળતાથી એ સંગીત માટે થઈને સાવ સમર્પિત છે, આવી ઘણી બધી વસ્તુ એમની પાસેથી શીખવા મળી. અને એ સિવાય એ દરેક વ્યક્તિની પાસે જે ખાસ છે વસ્તુ એની ઉપર કેટલું એમનું ધ્યાન હોય છે એ મને જાણવા મળ્યું, કારણ કે એમણે મને એક વાત એવી વાત કરેલી કે તમારા અવાજમાં જે વિબ્રાટો છે નેચરલી જે આવે છે વોઇસીસ જે હોય એની અંદર, એટલે એ વસ્તુનો તમે ઉપયોગ કરીને જેટલું ગાવ એ વધારે સારું છે અને એનો વધારે યુઝ કરો એવું મને એમણે સલાહ આપેલી. એટલે મને એવું થયું કે આવડા મોટા લેજન્ડ વ્યક્તિનું પણ એ ધ્યાન છે કે આ વ્યક્તિના અવાજમાં શું ખાસિયત છે, આ વ્યક્તિની શું ખાસિયત છે, એટલે એવું ઘણું બધું શીખવા મળે એની પાસેથી.
જી જી, કારણ કે ગુરુ વગર જ્ઞાન ન હોય, અને જયારે ગુરુ આવા ધુરંધર હોય તો શિષ્યોને પણ એનો ઘણો ફાયદો થતો હોય છે. આપે બહુ સરસ વાત કરી કે અલગ અલગ પ્રકારની આપણી જે સ્ટ્રેન્થ હોય છે એને જો કોઈ ઓળખે તો એનાથી આપણને ફાયદો થાય, તો આપની આ જે તાકાત આપની જે શક્તિ છે એ રહેમાન સાહેબે ઓળખી, તો એને આપે સંગીતમાં એનો કઈ રીતે ઉપયોગ કર્યો?
નોર્મલી અમે સુફી મ્યુઝિક ગાતા હોઈએ છીએ જયારે અમે ત્યાં હોઈએ રહેમાન સાહેબ, એની અંદર વધારે સુફી સંગીત અને ફોક મ્યુઝિક, લોકસંગીત અને સુફી સંગીત બે માં ખાસ એવી વસ્તુ છે કે સામાન્ય રીતે શાસ્ત્રીય સંગીત ની અંદર સુરોનું અને તાલનું મહત્વ હોય છે, સુગંધ સંગીત લઈએ તો એની અંદર શબ્દોનું મહત્વ હોય છે, એના ઉચ્ચારણનું સ્પષ્ટતાનું મહત્વ હોય છે, પણ સુફી સંગીત અને લોકસંગીતમાં એક ખાસિયત છે કે એમાં શબ્દ તાલ સુર કરતા વધારે ભાવનું બહુ મહત્વ,
એટલે
જયારે તમે લોકસંગીત ગાઓ કે સુફી સંગીત ગાઓ ત્યારે ભાવનું બહુ પ્રાધાન્ય હોય છે, એટલે એ વિભ્રાટો જે છે એ નોર્મલી ભાવ કરવા માટે વધારે યુઝ થતો હોય, એટલે આ સંગીત ની અંદર જયારે પણ અમે ગાતા હોઈએ ત્યારે એ વસ્તુ જોઈએ કે જેટલું બને તો એ રહેમાન સર પણ અમને કાયમ કહેતા હોય છે કે જયારે અમે રિહર્સલ કરીએ ત્યારે એને બહુ સરસ રીતના એને તૈયાર કરીએ વસ્તુને, પણ જયારે સ્ટેજ ઉપર જઈએ ત્યારે એ બધું જ ભૂલીને, ટેકનિકલી બધું ભૂલીને માત્ર ને માત્ર ભાવથી સ્ટેજ ઉપર પ્રેઝન્ટેશન કરવું એ વસ્તુ બહુ અગત્યની છે, એ શીખવા મળે ને એનો અમે એવી રીતના ઉપયોગ કરતા હોઈએ,
બિલકુલ બિલકુલ,
જેથી કરીને હૃદયથી વાત નીકળે અને હૃદય
જી જી બિલકુલ. આદિત્યજી, કોઈ એવું અમને સંભળાવી શકો કંઈક જે ચારણી સાહિત્યનું હોય અને તે ઉપરાંત સુફીમાં પણ જે આપે કંઈક ગાયું હોય એવું કોઈ કોમ્બિનેશન આપ અમને સંભળાવી શકો ખરા?
એક ઘટના એવી છે કે હું ત્યાં ચેન્નઈ હતો અને ત્યારે મારા મિત્ર ચિંતન ત્રિવેદી સાથે અમે બેસીને થોડું જેમિંગ કરતા હતા અને ઝવેરચંદ મેઘાણીની એક રચના છે ચારણ
કન્યા,
કે જે સામાન્ય રીતે બધા જ ગુજરાતમાં ભણતા લોકો વિશે એમણે પોતાના પુસ્તકમાં વાંચેલી
હતી
લેંગ્વેજ, એટલે એ અત્યાર સુધી વાંચેલી હતી, લોકો બોલતા હતા પણ ગવાતી નહોતી. અમે લોકો જયારે કમ્પોઝ કરી અને એની અંદર રાગ બૈરાગી ની અંદર અમે એના સુરો ને ફિટ કરી અને પછી એનું કમ્પોઝિશન
કર્યું,
એ મેં હમણાં રજૂઆત કરી છે, લોકોને બહુ જ
ગમ્યું,
યંગસ્ટર ને બહુ પસંદ આવે,
એટલે
એનું થોડુંક હું સંભળાવું.
જી જી બિલકુલ.
કે પેલા જ તે ઝવેરચંદ મેઘાણી સિંહ નું વર્ણન કરે છે, સાવ કરે છે, તાલા મતલબ ગેટ માં આવે છે, કેવો છે
જી.
એરાવત કુળ નો વારી કર જય કડપાત્ર યોજો ધો કર જય મોફાડી માતે લો કર જય. ઓ જાણે કો જો ગંતર કર જય નાનો જે વો તંદર કર જય, જાણે કો જો ગંતર કર જય નાનો જે વો તંદર કર જય, ડુંગર ના ગાણો કર જય કણબી ના ખેતર માં કર જય, ડુંગર ના ગાળા માં કર જય કણબી ના ખેતર માં કર જય, કાંત ના પાધર માં કર જય. ઓ આવજ કરજે હાવજ કરજે વન રાવણ નો રાજા કરજે, આવજ કરજે.
વાહ 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 વાહ, ક્યાં વાત હૈ, ક્યાં વાત હૈ. ખૂબ જ સુંદર આપે જે રજૂઆત કરી અને ચારણ કન્યા એ તો આપણા ચારણી સાહિત્યનું ગુજરાતી ભાષાનું એક અમૂલ્ય રત્ન ગણી શકાય, એનું આપે જે ઉપયોગ કર્યો અને ત્યારબાદ આપની જયારે તાલીમ પૂરી થઈ ચેન્નાઈથી, ત્યારબાદ આપે જે ખેડાણ કર્યું છે એ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં આપે જે ફ્યુઝન સંગીત બહુ ઉમદા રીતે તૈયાર કર્યું છે, આઈ મસ્ટ સે આદિત્યજી, કે અને એટલું બધું લોકભોગ્ય બન્યું છે, તો જયારે આપે એમ કહ્યું કે ભાઈ હવે મારે આ ચારણી સાહિત્ય કે અમુક એવા ગીતો છે જેને યુવાનો સુધી પહોંચાડવા છે, તો લોકોનો પ્રતિસાદ કેવો રહ્યો? કારણ કે એવું હોય કે આપણું જે લોકસંગીત છે એને આપણે બિલકુલ અડવાનું નથી, કે એની સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, એ જ ભાષામાં એ જ સુર અને સંગીતમાં રહેવું જોઈએ.
બિલકુલ.
તો જયારે આપે
અમે આજથી 4-5 વર્ષ પહેલા મેં જયારે કીધું કે હું ઇન્સ્ટિટ્યૂટમાં હતો ત્યારે જ મને આ વિચાર આવ્યો,
કારણ
કે ભારતના અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવતા પોતપોતાના રાજ્યનું પોતપોતાના વિસ્તારનું સંગીત ગાતા હોય,
આપણે
જોઈએ ત્યારે આપણને એમ થાય કે આપણા ગુજરાતમાં પણ એ સાહિત્ય છે.
બિલકુલ.
લોકો સુધી નથી
પહોંચતી,
એટલે અમે લોકો એ વિચાર કર્યો કે ભાઈ આને નવા અરેન્જમેન્ટ સાથે, નવા મ્યુઝિક સાથે, પ્રોડક્શન સાથે, પ્રોગ્રામિંગ સાથે આપણે એવી રીતના રજૂ કરીએ કે જેથી યંગસ્ટર્સ ને એ એટ્રેક્શન મળે અને એટ્રેક્ટ થાય આની તરફ. અને અમે પહેલો જ પ્રયત્ન હંસલા હાલોને હવે કરીને મનુભાઈ ગઢવીનો લખેલો એ અમે તૈયાર કર્યું અને યુટ્યુબ પર મૂક્યું. હવે એ વખતે તો અમને બિલકુલ એવી આશા નહોતી કે આ યંગસ્ટર્સ ને ગમશે કે લોકોને સાંભળશે કે નહીં,
પણ
અમે માત્ર ને માત્ર એક રિસ્ક લઈને એક પ્રયત્ન કર્યો કે મ્યુઝિક વિડીયો બનાવ્યો, યુટ્યુબ પર રિલીઝ કર્યો, અને મને એટલો આનંદ થાય છે આપને જણાવતા કે એ ફર્સ્ટ વિડીયો લઈને અમારે એટલો બધો પ્રેમ મળ્યો, ખાસ કરીને યંગસ્ટર્સ નો, કે જે લોકો માત્ર ને માત્ર બોલિવૂડ અને માત્ર ને માત્ર દારૂ સંગીત સાંભળતા હતા,
એ
લોકોના મને મેસેજીસ આવ્યા, એ લોકોના મને ફોન આવ્યા, એ લોકોએ કીધું કે ભાઈ હવે અમે રોજ અમારા દિવસની શરૂઆત જ આ ગીત થી કરી.
બિલકુલ બિલકુલ.
આટલો પ્રેમ અમને મળ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આપણી ભાષા અને આપણા સંગીત પ્રત્યે લોકોને, ખાસ કરીને યંગસ્ટર્સ ને પ્રેમ તો એટલો જ છે,
ખાલી
એટલી વાત છે કે કોઈ એ વસ્તુને પીરસતું નથી.
બિલકુલ બિલકુલ.
આપણે પ્રયત્ન કરીએ તો લોકોના હૃદયમાં હજી એ પ્રેમ છે જ પોતાની ભાષાને. હા, પણ અમે ખાસ એ પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈ પણ જાતની છેડછાડ અમે એમાં ન કરીએ,
કોઈ
પણ રીતના એનું જે સ્તર છે એનાથી એને નીચું ન લાગે, જેટલું બને એટલું સારી રીતના એને પ્રેઝન્ટ કરીએ અને યંગસ્ટર્સ ને આપણા સાહિત્ય ને આપણી જે ભાષા છે એની તાકાત ખબર પડે એટલા માટે તેનો અમે આ પ્રયત્ન કરીએ.
જી જી બિલકુલ. આપણે એ ગીતની થોડી કડીઓ સાંભળીએ અને પછી કંઈક વાતચીત આગળ ચલાવીએ.
ये ही इसको प्रमाण
तूपी तूपी करत रहे ऐसे छूटे प्राण, ऐसे छूटे प्राण।
હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે, એક અદભુત ગીત આપ સાંભળી રહ્યા છો આદિત્ય ગઢવીના સ્વરમાં, અને વાતચીત તેમની સાથે ચાલી રહી છે એક ઉગતા સિતારા જેમણે ખરેખર ગુજરાતી સંગીતને અને ગુજરાતી સંસ્કૃતિને એક નવી ધરોહર પણ બક્ષી છે. તો આદિત્યજી, આ તો એક ગીત જે મનુભાઈ ગઢવીએ રચેલું એને આપે સ્વરબદ્ધ કર્યું, પણ તે સિવાય હું માનું છું કે આપે ઘણા એવા ગીતો જે છે એને સ્પર્શ કર્યો જે કદાચ હેમુ ગઢવી જેવા મહાન કલાકારોએ ગાયા હતા પહેલા, અને એ આજે પણ એટલા જ પ્રખ્યાત છે. અલગ અલગ રૂપમાં ફિલ્મોમાં પણ આવ્યા અને લોકગીતો તરીકે પણ ગવાયા. તો એવા કોઈ ગીતનું ઉદાહરણ આપ અમને આપી શકો ખરા?
હેમુભાઈ ગઢવી તો હું આમ એક રીતના મારા આદર્શ માનું છું.
એમણે
જે આજથી 60 વર્ષ પહેલા જે કામ કર્યું છે આકાશવાણી રેડિયોના માધ્યમથી, લોક સંગીત ને લોકગીતોને ગામડે ગામડે ફરીને એને ભેગા કરી અને લોકો સુધી આપણને આકાશવાણીના માધ્યમથી પહોંચાડ્યા, અને એ અદભુત કાર્ય કર્યું છે જરૂરચંદ મેઘાણી અને હેમુ ગઢવી બંને. અને એટલે હેમુ ગઢવીની હું વાત કરું તો કેટલાય એવા ગીતો છે કે જે હું સાંભળું અને મને એમ થાય કે આ બધી રચનાઓ જો લોકોની સામે આવે તો કેટલું અદભુત યુવાનોને સાંભળવા મળે. એટલે એમાંનું એક શિવાજીનું હાલરડું છે,
રંગ
છે, કે આવી બધી ઘણી બધી રચનાઓ છે. કોઈ એકનું હું નામ ના લઈ શકું,
આમાં
તો કેટલાય કેટલી રચનાઓ એવી છે ભાઈ મને ખૂબ ગમે છે.
કેટલીક કેટલીક પંક્તિઓ જો આપ અમને સંભળાવો તો અમને ઘણો આનંદ થશે.
શિવાજીના હરડાની એક કાદી કરી હું.
જી જી જી.
કે આ ભૂમાયું ગયેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માથી ચોળે અને ધણણ ડુંગરા ડોલે, એ જ શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ જુલાવે. દુનિયા આખીમાં માં પોતાના બાળકને સુવડાવવા માટે તે નારળ ઉગાય, પણ ઝવેરચંદ મેઘાણીની કલમ લખાયેલું આ હારડું છે એની મજા તો તમે જુઓ કે શિવાજીને સુવડાવવા માટે થઈ નહીં, પણ માં જીજાભાઈ અહીંયા શિવાને ઝઘડવા માટે તે નારળ
ઉગાય છે.
બાપ તારા દેશને તારી ધરતીને જરૂર છે, અને એટલે કે છે કે પેટ માં પોટી રામ લખમણ ની વાત રે, શિવે રામ લખમણ ની વાત, માતાજી ને મૂક જે દીતી
આપ સાંભળી રહ્યા છો વીકેન્ડનો ગુજરાતી ઉત્સવ, શનિવારનો દિવસ અને અત્યારે સમય થવા આવ્યો છે યુકેના સમય મુજબ બરાબર 2:47 અને વાતચીત કરી રહ્યા છીએ આપણે આદિત્ય ગઢવી સાથે કે જેઓ ગુજરાતી ભાષાના સંગીતમાં એક એવા સૂર્યની જેમ પ્રકાશિત અત્યારે છે કે જેમનું સંગીત દેશ વિદેશમાં ખૂબ જ વખણાઈ રહ્યું છે. ઘણી સુંદર વાતો તેમણે કરી, યુવાન કલાકાર છે અને પોતાની ભાષાની સંસ્કૃતિની ધરોહર તેમણે બરાબર સાચવીને રાખી છે. તો આપણે ફરીથી તેમની સાથે વાતચીતનો દોર આગળ ચલાવીએ. આદિત્યજી, આપણે વાતચીત કરી રહ્યા હતા સંગીત વિશે અને તે ઉપરાંત જે આપણું સૂફી સંગીત છે, ચારણી સાહિત્ય છે વગેરે, અને એમાં આપને ઘણા બધા ચડાવ ઉતાર જોવા મળ્યા હશે. તો આદિત્યજી, જ્યારે આપની પાસે કોઈ એવું સંગીત આવે કે જે આપને ચેલેન્જિંગ લાગે, આપને થાય કે આ કંઈક હટકે સંગીત છે જેનો ક્યારેય આપે પહેલા અભ્યાસ નથી કર્યો અથવા તો આપને અચાનક આપવામાં આવે, તો આપ એને કઈ રીતે એનું સંગીત સજાવો છો અથવા તો આપનો આપ શું મહેનત કરો છો એને માટે?
પહેલા તો મારું એવું છે કે હું મને જે મારા હૃદયને સ્પર્શે એ જ તે સંગીત હું કરતો હોય છું, અને એ વધારે પડતું મારું લોકસંગીત જ હોય છે.
જી જી.
એટલે મારા હૃદયને જે વસ્તુ સ્પર્શી જાય, જે વસ્તુ અડી જાય, જે વાત કે જે ગીત કઈ પણ હોય, એ સંગીત અથવા તો એની વાત વિશે મારા હૃદયને સ્પર્શે તો જ હું એને એવી રીતના પ્રેઝન્ટ કરી શકું કે મારી સામે અથવા તો મને સાંભળવા વાળા હજારો લોકોને એ સ્પર્શે. એટલે જો મને એ વસ્તુ ગમી ગઈ છે, હું એવી રીતના જ પ્રેઝન્ટ કરું છું કે જે લોકોને પણ ગમે. એટલે જ હું વધારે લોકસંગીત ગાતો હોઉં છું કે મેં આગળ પણ વાત કરી એમ કે જેમાં માત્ર ને માત્ર ભાવનું ગાવ.
જી જી બિલકુલ.
શબ્દો અને સંગીત તો છે જ,
સૌથી
વધારે અગત્ય એમાં ભાવ છે. મીરાબાઈ ની વાત કરતા હોય કે સંતુ ની વાત કરતા હોય, પછી સંત મહાત્મા ઈશ્વરદાસજી ની હોય કે ચારણ કન્યા ની હોય કે શિવાજી નું હરેડું હોય, બધી વસ્તુઓમાં કઈક ને કઈક ભાવ છે જે મારા હૃદયમાં જો મને ટચ થયો હોય તો.
જી જી. હવે ઘણી વખત એવું બનતું હોય છે આદિત્યજી કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધતો હોય તો અથવા તો એ વ્યક્તિ મહિલા કે પુરુષ કોઈ પણ હોય, એક ખેંચાણ સંગીતમાં એવું રહે છે કે આપણો જે વિસ્તાર છે એ આપણે આપણી ક્ષિતિજો છે એ આપણે વિસ્તારીએ, અને આપણે હિન્દી ફિલ્મોમાં કે પછી ગુજરાતી ફિલ્મ સંગીતમાં જવાનો આપણે પ્રયત્ન કરીએ. આપે ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયું છે, તો એના કોઈ ઉદાહરણો આપ અમને આપી શકો ખરા? હું જાણું છું ત્યાં સુધી આપે બહુ સરસ ગીત ગાયું હતું અને એ શરતો લાગુ ફિલ્મમાં. જી. અને રખડપટ્ટી. જી.
હા, રખડપટ્ટી પણ મેં ગાયેલું છે. પંખી રે મેં ગાયું છે. ઘણા બધા ગીતો મેં સૌથી પહેલું ગાયેલું હતું સિદ્ધાર્થ અંદરિયાની મૂવી ગુજુભાઈમાં, એની અંદર પણ એક ગીત ગાયેલું. પછી હજી આવનારી ઘણી બધી ફિલ્મો છે.
ઇલારો
કરીને એક ફિલ્મ આવી રહી છે,
ગઈકાલે નેશનલ એવોર્ડ મળ્યો છે ગઈકાલે. જી જી.
એમાં પણ એમાં એનું ઓપનિંગમાં જ મારું એક ગીત છે,
ગરબો
છે.
જી જી.
એ મેં ગાયું છે.
અરે વાહ. મોટું
બિટિંગ કરીને એક ફિલ્મ આવી રહી છે ગુજરાત ફિલ્મ, એમાં પણ એક સિચ્યુએશન આધારિત એક ગીત છે જે મેં ગાયેલું છે. એટલે ઘણા બધા ગુજરાતી ગીતો મને ગાવા મળે છે, અને ખાસ તો જેમ મેં હમણાં વાત કરી કે ભાઈ અથવા તો આપે જે મને પૂછ્યું કે એક્સપેરિમેન્ટેશન કર્યું.
જી જી જી.
ફિલ્મમાં એવું ઘણી વખત બને છે કે મારે એક્સપેરિમેન્ટ કરવું પડે છે.
જી.
એક ફિલ્મ આવી રહી છે લવની લવ સ્ટોરીઝ કરીને, એની અંદર જેનું ઓપનિંગ છે એ આપણે ગુજરાતી રેપ થી કરીએ છીએ, ઇંગ્લિશમાં ને રેપ કહીએ છીએ, પણ ગુજરાતીની અંદર અમારો ચાણી સાહિત્યનો એક છંદનો પ્રકાર છે જેને સપાકરું કહેવામાં આવે. એટલે સપાકરું થી ઇન્સ્પાયર થઈને અમે જે કેરેક્ટર છે મેઇન લીડ કેરેક્ટર એનું વર્ણન અમે કર્યું છે, અને ગુજરાતી રેપ સ્ટાઇલમાં અમે.
અરે વાહ.
એટલે એવું બધું ઘણું એક્સપેરિમેન્ટેશન ગુજરાતી ફિલ્મો માટે થતું હોય.
જી જી.
મને કરવાનો મોકો.
વાહ. હું જાણું છું કે આ ફિલ્મ હજી રજૂ નથી થઈ શકી. મને ખબર નથી કે આપ અમને એનો કઈ થોડુંક નમૂનો સંભળાવી શકો ખરા કે નહીં?
એમાં એવું છે કે અત્યારે મને યાદ નથી.
જી. કઈ વાંધો. જી જી જી. અમારે એ સંગીતની રાહ જોવી પડશે આપના તરફથી, જ્યારે આવશે ત્યારે જરૂર અહીંયા સબર સેડિયો પર રજૂ થશે. જી જી. હવે આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરી, હું માનું છું કે આપે અન્ય ભાષાની ફિલ્મોમાં પણ ગાયું છે શ્રેયા ઘોષાલ વગેરે સાથે.
હા.
તો એ
જી ચેન્નઈ હતો ત્યારે મેં બે તમિલ ફિલ્મો માટે ગાયેલું.
અરે વાહ.
કરીને મ્યુઝિક કમ્પોઝર છે ત્યાંના, એમના માટે થઈને મેં ગાયેલું છે, જેમાં એક ગીત શ્રેયા ઘોષાલ સાથેનું ડ્યુએટ હતું, એક ગીત ધી ઇમાન સાથેનું મારું હતું, એમાં પણ મેં ગાયેલું છે.
જી. તો એ અમને સંભળાવી શકો ખરા આપના અવાજમાં?
હવે એમાં પણ અઘરું છે
કારણ કે તામિલ ભાષા છે. તો આદિત્યજી, આપને જયારે આપણે તામિલ ગીતો આપણે રેકોર્ડ કર્યા તો ભાષાની દ્રષ્ટિએ કઈ તકલીફ પડી ખરી કે આપને એને માટે ઘણો પ્રયાસ કરવો પડ્યો?
એ સંગીતમાં મ્યુઝિકમાં નોર્મલી એવું નથી થતું, કારણ કે એ ગીતની ધૂનમાં એવી રીતના સેટ કરેલા હોય છે શબ્દોને કે નોર્મલી તમે બે ત્રણ વખત એને જુઓ એટલે તમારા મગજમાં બેસી જાય. કદાચ હજી બોલવાનું હોય કે એવું કઈ હોય તો કદાચ ભાષામાં તકલીફ પડે, પણ ગાવામાં ગીતમાં મોસ્ટલી મેં જોયું છે કે નથી થતું. અમે રહેમાન સરના પણ તમિલ જે સોંગ છે ઘણી વખત પરફોર્મ કરતા તો એ તરત જ તે શબ્દો યાદ રહી જાય,
કારણ
કે એ જ મજા છે.
સંગીત
ને ભાષા કઈ નડતી નથી પહેરી.
હા જી જી બિલકુલ બિલકુલ. આદિત્યજી આપે વાત કરી કે આપ દેશ વિદેશમાં ફર્યા છો, યુકે આપ ક્યારે આવ્યા છો ખરા?
ના, યુકે નો હજી મને મોકો નથી મળ્યો. ઘણી વખત એવું થયું છે કે મારે આવવાનું નક્કી થતું હોય પણ કઈક કારણોસર હું નથી આવી શકતો.
જી,
મારી આવવાની ખૂબ ઈચ્છા છે. ઘણા બધા મિત્રો ત્યાં છે, મારા ઘણા બધા ફેમિલી મેમ્બર્સ ત્યાં છે.
અરે વાહ,
સિસ્ટર મારે છે અને એ લોકોની ઈચ્છા છે કે
આપના અનુભવો કેવા રહ્યા? કારણ કે એક બહુ જ નાની ઉંમરના યુવાન કલાકાર તરીકે લોક સંસ્કૃતિનો ભાર પોતાના ખભા પર ઉપાડી અને એની રજૂઆત કરવી, લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો જયારે એમણે જોયું કે આ તો બહુ જ નાની ઉંમરનો વ્યક્તિ છે અને કલાકાર અને બહુ જ ભારે ભરખમ રજૂઆત કરે છે જે કદાચ બહુ જ મોટા કલાકારો તરફથી એની અપેક્ષા રાખવામાં આવે, તો લોકોનો પ્રતિભાવ આપના માટે કેવો રહ્યો?
ખૂબ જ સુંદર. હું 18 વર્ષનો હતો ત્યારે હું પહેલી વખત એકલો જાતે ટ્રાવેલ કરીને હોંગકોંગ ગયેલો.
અરે વાહ.
હોંગકોંગમાં મારો ડાયરો હતો એટલે ત્યાંથી હું ઘણું બધું ટ્રાવેલ કર્યું છે. મેં દુબઈમાં રહેમાન સર સાથે બે શોઝ કર્યા છે, અમેરિકામાં શોઝ કર્યા છે, એટલે ઘણું બધું ફરવાનું થયું છે. પણ બહાર જઈએ ત્યારે હંમેશા લોકોને ગમે છે, વધારે પ્રાઉડ એટલે લે છે. જેમ આપણે કીધું એમ એઝ અ યંગસ્ટર અમે જયારે આજે ઘણા બધાને અમારા ફિલ્ડમાં જ જોઈએ છે કે જે વધારે પડતું બહારનું સંગીત ગાતા હોય છે તો એનાથી પ્રભાવિત હોય છે. એની જગ્યાએ અમે એક નવો રસ્તો લીધો છે કે આપણા સંગીતને લોકો સુધી પહોંચાડવું, આપણા સંગીત સાહિત્યનું ગૌરવ લેવું.
બિલકુલ.
એટલે એ જોઈને લોકો રાજી થતા હોય છે, લોકો અમને કહે છે કે ભાઈ અમારી શુભેચ્છાઓ, એમના આશીર્વાદ મળે છે. ચારણ કન્યા જ એક એવી ઘટના છે કે જયવર્ધન મેઘાણીના પૌત્રનો મને અમેરિકાથી મેસેજ આવ્યો કે ભાઈ મારા દાદાની કવિતા મેં અત્યાર સુધી આવી રીતના રજૂઆત થતી મેં કોઈ દિવસ નથી.
જી, ઓરિજિનલ જે છે. જી
હા હા. એટલે આ બધી વસ્તુ જયારે બને ત્યારે આપણે એમ થાય કે આપણે જે મહેનત કરીએ છીએ અથવા તો આપણો જે એમ છે એ સફળ આપણને સફળતા મળે છે અને લોકોને પણ ગમે છે. આશીર્વાદથી
બિલકુલ બિલકુલ. જી જી. આદિત્યજી આપની સાથે તો વાતો ઘણી બધી કરવી છે પણ અત્યારે અમારી પાસે સમયની મર્યાદા છે. એક છેલ્લો સંદેશ અમારા શ્રોતા ભાઈઓને બહેનોને જેઓ વિશ્વભરમાં આજે આપણને ઓનલાઈન સાંભળી રહ્યા છે આપણી વાતચીત, એમને આપનો શું સંદેશો રહેશે?
બસ મારો એટલો જ સંદેશો છે કે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની તાકાત બહુ અદભુત છે. આપણે આપણા એક બહુ સરસ વાત છે કે કોઈ પણ વૃક્ષ હોય એની તમે એના તમે પાંદડાઓ કાપો, એની ડાળીઓ કાપો, એનું થડ પણ કાપી નાખો ને તો ફરીથી ઉગે, પણ એના મૂળ જો એક વખત તમે કાપી નાખો ને તો એ વૃક્ષ ઉગી નથી શકતું.
એટલે
આપણું સાહિત્ય, આપણી ભાષા એ આપણા રૂટ છે, આપણું મૂળ છે.
ખાસ
કરીને મારા યુવાન મિત્રોને મારી એટલી પ્રાર્થના છે, તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય કોઈ પણ ભાષાને સંગીતને સાંભળો, મારું અને તમારું જે મૂળ છે ગુજરાતી સાહિત્ય અને લોક સંગીત લોક સાહિત્ય એને જરૂરથી જાણજો, એને માણજો અને લોકો સુધી પહોંચાડજો.
જી, ખૂબ ખૂબ આભાર આદિત્યજી આપના સંદેશા બદલ અને આશા રાખીએ કે ભવિષ્યમાં આપને યુકે ની ધરતી પર સાંભળવાનો અમને જરૂર મોકો મળે. ઘણો આભાર, ખૂબ આભાર, થેન્ક યુ. આ હતા આદિત્ય ગઢવી. આદિત્ય એટલે સૂર્ય અને સંગીતના સૂર્ય ક્ષેત્રમાં તેઓ સૂર્યની જેમ પ્રકાશિત છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત અને તે સાથે આપણા લોક સાહિત્યને ઉજાગર કરતા આ એક એવા કલાકાર બહુ જ નાની ઉંમરના છે છતાં પણ એક સંસ્કૃતિનું એને આગળ વધારવાની એમની જે જવાબદારી તેઓ બખૂબી નિભાવી રહ્યા છે એવા આદિત્ય ગઢવી. તેમના જ સ્વરમાં સાંભળીએ આ ફિલ્મી ગીત અને ફિલ્મ ગુજરાતી ફિલ્મ કુક. ગીત રચના છે લલિત લાડની, સંગીત મેહુલ સુરતીનો અને સ્વર ઓફકોર્સ આદિત્ય ગઢવીનો. રખડપટ્ટી.